अम्लाचरण नमो हरिहंतानम नमो श्रीजानम नमो आययानम नमो वज्रायानम नमो लोहे सर्वसामूनम। अपने जैन सिद्धांत प्रश्नोत्तर माला ना आधार है वस्तु एक सामान्य स्वरूप केवे समझा कोशिश करिए पदार्थ है द्रव्य कहवाज प्रॉपर्टीज ने गुणों कह गुणों की वर्तमान अवस्था है पर्याय कह बहुत सीम्पल मैंने हजी गई का अमुक लोग पर्याय द्रव्य में शू फरक पूछता था एट अपने बहुत सुपरफिशियल पी आगे जो कोईपन एक पदार्थ इमेजिन करो आप एक गोल्ड बैंगल अथवा आप गोल्डनी चेन है तो ये कोईपन पदार्थ में एक एवं कम्पोनट एक एवं व्यू पॉइंट है कि गोल्ड हमेशा एवं ने एवं रहे सोना स्वभाव क्यारे बदलाता नहीं पण एमां नवु जूनु थया करे छे एनो आकार बदलाय छे एनो आपणे वजन जोईए तो एवं ने एवं रहे छे पण आपणे एने अलग अलग घड़तर में घड़ी सकीए छे तो जे पदार्थ एवो ने एवो रहे छे जे अंश एवो ने एवो रहे छे एनो द्रव्य अंश छे अने जे अंश बदलाय छे एनो पर्याय अंश आ द्रव्य अने पर्याय के जुदा जुदा पदार्थो नथी एक ज पदार्थ में बे रीते जोवानी दृष्टि छे बे व्यू पॉइंट छे एक ज पदार्थ में जोवानो तो मने पूछता था कि आ आत्मा में द्रव्य ने केवी रीतना जोवू बराबर ने आंटी आत्मा में द्रव्य ने केवी रीतना जोवू पर्याय पर्याय ने केवी रीतना जोवू द्रव्य ने केवी रीतना जोवू कई समझातो नथी। जो सौथी पहला तो आ ज्ञान थई शके छे के नहीं आपने अच्छा ज्ञान जवा दो आपने गुस्सो आवे छे तो ए आपने जणाय छे के नहीं के मने गुस्सो आव्यो अथवा तो आपने कोई वस्तु गमी जाए तो मने गमी ये आपने फीलिंग आए थे कि नहीं आज जे पण अंदर थी आपने फीलिंग आए थे तो ये फीलिंग कोने थाय छे जीव ने थाय छे या शरीर ने थाय छे पहला ये नक्की करो जीव ने थाय छे शरीर ने जीव ने थाय छे कि नहीं तो ये पदार्थ जीव छे नक्की थयु के नहीं ये पदार्थ जेने आ बधी फीलिंग थाय छे जेने जाणवानु कार्य थाय छे ये पदार्थ जीव छे। હવે ઈ પદાર્થમાં આ જે ફીલિંગ જે જાણવાનું કાર્ય એ નિરંતર બદલાતું રહે છે જેવી રીતના સોનામાં ડેપ્રિસિએશન થાય તેનો એની લસ્ટર એનો કલર એ નિરંતર ચેન્જ થાય છે એવી રીતના જ્ઞાનમાં નિરંતર ચેન્જીસ થયા કરે છે જે આપણને જણાય છે જે ફીલિંગ થાય છે એ નિરંતર બદલાય છે તો એ પર્યાય કમ્પોનન્ટ છે એ ચેન્જિંગ ભાગ છે ખ્યાલ આવે છે કે એમાં પણ એની વચ્ચે રહેલું એ સોનું એ નિરંતર એનો સ્વભાવ એવો ને એવો રહે છે કે નહીં અનાદિકાળથી એવો ને એવો રહે છે જયારે માઇન્ડમાં પણ એ ગોલ્ડ હતું ત્યારે પણ એ ગોલ્ડ એવું જ છે અને કોઈ પણ એને આપણે અલગ એનું કંઈક જ્વેલર આપણે જ્વેલરી બનાવી તો પણ એવું છે અને જયારે ઇવેન્ચ્યુઅલી ખરાબ થઈને ડિસ્ટ્રોય થઈ જાય તો પણ એક સોનાનો સ્વભાવ એવો છે એવી જ રીતે આ જીવમાં ગમે તે વસ્તુ જણાય ગમે તે વસ્તુ ફીલ થાય પણ એમાં એક જાણવાનો સ્વભાવ તો છે કે નહીં તો એ જાણવાનો સ્વભાવ એવો ને એવો રહે છે એ એનું દ્રવ્ય છે એ જીવ દ્રવ્ય છે તો બોલો આપણે પૂજા કરતા હોઈએ વર્સિસ આપણે કોઈ કંઈક બહાર ગયા હોય કે ટીવી જોતા હોય કે કંઈક મૂવી જોતા હોય એક ભાવ કેવા છે કે શુભ ભાવ છે સારા ભાવ છે આપણે પૂજા કરીએ છીએ ભગવાનની ભક્તિ આદિ કરીએ છીએ અને બીજા ભાવ કેવા છે અશુભ ભાવ છે આપણે પર પદાર્થમાં ડૂબેલા છે રાગ દ્વેષના ભાવમાં ડૂબેલા છે પણ સારા ભાવો પણ પર્યાયમાં છે અને ખરાબ ભાવો પણ પર્યાયમાં છે. આ ખ્યાલમાં આવે છે કે દેવની પાછળ રહેલો દ્રવ્ય જે જીવ પદાર્થ જાણવાનો સ્વભાવ એ તો એવો ને એવો રહે છે. જેવી રીતના આપણા આ સ્વાધ્યાય હોલમાં બે કેમેરા છે, એક અહીંયા છે અને એક ત્યાં ઓલા ખૂણામાં છે. એ શું કરે છે? આપણે સન્ડે મોર્નિંગ થાય તો ઘણા બધા લોકો અંદર આવે, એની પહેલા બધા છોકરા આવીને બધું જાજમ નાખી જાય, બધું પાથરી જાય, બધી ખુરશીઓ આવીને મૂકી જાય, પછી ઘણા બધા લોકો અંદર આવે, એનો ટાઈમ કાઢીને ઘણા બધા લોકો બહાર રહ્યા જાય, પછી છોકરા આવીને બધું સમેટીને બહાર રહ્યા જાય, પાછો હોલ ખાલી થઈ જાય. પછી સાંજનો પ્રોગ્રામ હોય તો એની પહેલા છોકરા આવીને અમુક ખુરશીઓ મૂકી જાય, કોઈ આવીને ત્યાં કમ્પ્યુટરમાં કંઈક કરી જાય. કેમેરો શું કરે છે? એનું કામ શું છે કે બધું ત્યાં રહીને એ બધા ચેન્જીસ જે થયા કરે છે એને જાણે છે. જાણે છે કે નહીં? હા, દ્રષ્ટિમાં રહે છે. દ્રષ્ટિ હવે પાછું કોમ્પ્લિકેટેડ છે. જાણે છે એની જગ્યાએ ઉભો રહીને બધું એક સ્ટેશનરી રીતે જાણે છે. બસ એવી જ રીતે આપણા જ્ઞાનમાં છે ને બે કમ્પોનન્ટ છે. એક કમ્પોનન્ટ કે જેમાં બધું ચેન્જીસ થાય છે, એટલે આપણે સ્વાધ્યાય હોલમાં આવ્યા તો અહીંયા આપણે આ હોલ જાણીએ છીએ, ઉપર મંદિરમાં હતા તો ભગવાનને જાણતા હતા, જ્યાં હોઈએ એની આજુબાજુની વસ્તુ જાણીએ છીએ, સાંભળીએ છીએ, સૂંઘીએ છીએ, એને ફીલ કરીએ છીએ, બરાબર. પણ તો પણ એની સાથે રહેલો એક આ સીસીટીવી જેવું કોન્સ્ટન્ટ કમ્પોનન્ટ છે જે નિરંતર બધું જાણવાનું કાર્ય કર્યા કરે છે. આપણા જ્ઞાનમાં આ બે ભેદ પાડતા શીખો તો તમને દ્રવ્ય સ્વભાવ પકડવાનું બહુ ઈઝી પડી જાય. આ ખ્યાલ આવે છે કે નહીં? બધા જેવી રીતના આપણે નાના હતા તો ત્યારે પણ કઈ જાણતા હતા ને, અમુક સ્મરણો આપણને હજી યાદ હશે કે નહીં? કોલેજમાં હતા તો એની અમુક કઈક વાતો યાદ છે, પછી એન્જિનિયરિંગ કે કોઈ પણ ડિગ્રી કોલેજમાં આવ્યા તો એનું યાદ છે, પછી ગ્રેજ્યુએટ થઈને જોબ કરીએ છીએ, ઘરમાં છે, વોટએવર, તો એની વસ્તુ કંઈક કંઈક આપણને યાદ છે કે નહીં? તો આ જાણનાર સ્વભાવ ત્યારે હતો કે નહીં? હતો કે નહીં? હવે ત્યારનો સમજો, કોઈ આપણે એસએલ વર્લ્ડ ગયા હોય ક્યારેક તો, અને કોઈક તો રાઈડમાં બેઠા હોય, તો એ રાઈડમાં ત્યારે જે આપણને ફિલિંગ આવી હતી એ ફિલિંગ અત્યારે છે? એ ફિલિંગ અત્યારના છે નથી, પણ એ ફિલિંગ આવી હતી એનું જ્ઞાન અત્યારના છે કે નહીં? તો એ જાણનાર સ્વભાવ ત્યારે પણ એ જ હતો અને અત્યારના પણ એ જ છે, જે નિરંતર બેકગ્રાઉન્ડમાં કોન્સ્ટન્ટ છે. જો ન હોય એ પદાર્થ અને આ પદાર્થ ભિન્ન પડી જાય તો આપણને પછી કોઈ નિરંતરતા એ જ નહીં, તો આપણે નાના ક્યારે હતા જ નહીં અને આપણે વૃદ્ધ ક્યારે થતું જ નહીં એવું ઠરે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે કોઈ એક કમ્પોનન્ટ, કોઈ એક અંશ નિરંતર હોવો જ જોઈએ. ખ્યાલમાં આવે છે? અચ્છા, હવે સમજો ખાલી નિરંતરતા છે, બદલાવ જ ન હોય તો? બદલાવ જ ન હોય તો જે ફિલિંગ આપણને ત્યારે આવી હતી એ જ અત્યારમાં આવવી જોઈએ, એ જ અનાધિકાળ પછી પણ આવવી જોઈએ, કેમ કે કોઈ બદલાવ જ નથી. આ ખ્યાલમાં આવે છે ને? એટલે આપણા જ સ્વભાવમાં એક બદલતો અંશ પણ છે જે નિરંતર જુદી જુદી વસ્તુઓ જાણે છે. બોલો, જમવામાં આપણને ખાલી મિષ્ટાન જ આપે તો બીજો કઈ સ્વાદ જ નથી, ખાલી મિષ્ટાન, બસ તમે ચીરો જ ખાલી રાખો તો આપણે શું આદત થાય? તો આપણા જ્ઞાનમાં એક જ વસ્તુ જાણી રાખે તો શું થાય? આ ખ્યાલમાં આવે છે કે નહીં? પણ વસ્તુનો સ્વભાવ કેવો છે કે એક અંશ એનો ટકતો છે, જે એવો ને એવો રહે છે, અને એક અંશ નિરંતર બદલાયા કરે છે. આ દ્રવ્ય ગુણ પર્યાયને આપણી ફિલિંગમાં જો આપણે જાણી શકીએ ને તો આપણને જૈન ધર્મ સમજવો બહુ ઈઝી થઈ જાય. આ એકદમ ફંડામેન્ટલ સિદ્ધાંત છે, એટલે આને આપણે ફરીથી ઘડી ઘડી રિપીટ કરીએ છીએ. આ બધાને ખ્યાલમાં આવે છે? આપણને આમ શબ્દ નવા લાગે, દ્રવ્ય ગુણ પર્યાય આમ ભારી શબ્દ લાગે, પણ આપણે વસ્તુમાં તો જાણીએ છીએ ને, નિરંતર આપણે એને અનુભવ કરીએ છીએ કે નહીં? જો આ તેનાથી બનેલું છે, તેનાથી બનેલું છે, લાકડા છે, બરાબર? તો આપણે બધા આવું જાણીએ છીએ કે નહીં કે આ લાકડું પહેલા ક્યાં હતું? પહેલા ક્યાંક તો ઝાડમાં હતું કે નહીં? અને આનું જે પણ એની લાઈફ પૂરી થશે પછી ક્યાં જશે? એનો જે પણ એનો અંત થશે કે કાં તો બળી જશે, કે રાખમાં પડી જશે, કે ડિસ્ટ્રોય થઈ જશે, કઈક ને કઈક તો થશે કે નહીં? પણ આપણે બધા માનીએ છીએ કે નહીં કે એના પરમાણુ એમ ને એમ રહે છે? બોલો, સાયન્સ પણ માને છે કે નહીં કે એટમ કેન નોટ બી ક્રિએટેડ નોટ બી ડિસ્ટ્રોયડ, એનું ખાલી ફોર્મ બદલાયા કરે છે? તો આ જૈન ધર્મ પણ એ જ છે, આ ખ્યાલ આવે છે કે નહીં? તો આપણા શાસ્ત્રોમાં તો હજારો વર્ષોથી લખેલું છે. તો એ સિદ્ધાંતને આપણે હમણાં ભણીએ છીએ. તો આ ભણતરમાં આપણું જે કોન્સ્ટન્ટ કમ્પોનન્ટ જે છે દ્રવ્ય અંશ, એનો સ્વાધ્યાય આપણો થઈ ગયો. છેલ્લા અમારા 2-3 વર્ષથી આ સ્વાધ્યાય ચાલે, 2 વર્ષથી તો ચાલતું હશે લગભગ. હવે આપણો બદલતો અંશ જે છે એની વાત આપણી ચાલે, એટલે પર્યાય અધિકાર આપણો ચાલે. જો આજે અમુક કદાચ નવા લોકો હશે તો આપણે એવી રીતના થોડું બેઝિક થી લઈને એને સિદ્ધાંત સાથે જોડવાની કોશિશ કરશું. ફરીથી ક્વિક રિવિઝન કરી લઈએ. આપણે પર્યાય અધિકારમાં અત્યાર સુધી શું શું જોયું છે? સૌથી પહેલા પર્યાય કોને કહે છે? ગુણોના વિશેષ કાર્યને પર્યાય કહે છે. પર્યાયના કેટલા ભેદ? બે ભેદ. કઈ પર્યાય? અર્થ પર્યાય અને વ્યંજન પર્યાય. અર્થ પર્યાય અને વ્યંજન પર્યાય. હવે દેવના કેટલા ભેદ? દેવના ભેદે ભેદ. સ્વભાવ અર્થ પર્યાય અને વિભાવ અર્થ પર્યાય. સ્વભાવ વ્યંજન પર્યાય, વિભાવ વ્યંજન પર્યાય. ઇન સિમ્પલ વર્ડ, કોઈ પણ પદાર્થ છે એનો જે શેપ છે ને, એ શેપને એની વ્યંજન પર્યાય કહેવાય છે. હવે જો એ શેપ નેચરલ શેપ હોય, કોઈ બીજાથી ઇન્ફ્લુઅન્સ ના હોય, તો એને સ્વભાવ વ્યંજન પર્યાય કહેવાય. અને કોઈથી ઇન્ફ્લુઅન્સ હોય તો વિભાવ વ્યંજન પર્યાય કહેવાય. જેવી રીતના કે આ લાકડું છે અત્યારના, તો આ ઘણા બધા એટમ્સ અને મોલેક્યુલ્સનું એક કોમ્બિનેશનથી બનેલું છે. તો ઇન્ડિવિજ્યુઅલ એટમ હોત અને એનો કાંઈ પણ શેપ હોત તો એને સ્વભાવ વ્યંજન પર્યાય કહેવાય. પણ બીકોઝ ઇટ ઇઝ કોમ્બિનેશન અને એકબીજાના સમૂહથી બને છે તો એને વિભાવ વ્યંજન પર્યાય કહેવાય છે. સિમિલરલી બીજી કોઈ પણ પ્રોપર્ટી આની લઈ લો, જેવી રીતના સેન્સ ઓફ ટચ, સેન્સ ઓફ સ્મેલ, જે પણ હોય, તો એને અર્થ પર્યાય કહેવાય. તો સેમ લોજિક, જો એનો સ્વભાવ જ એવો હોય તો એને સ્વભાવ અર્થ પર્યાય કહેવાય. અને એનો સ્વભાવ એવો ન હોય પણ કોમ્બિનેશનને કારણે એવું પ્રોપર્ટી આવે છે તો વિભાવ અર્થ પર્યાય કહેવાય. આગળ વધીએ. આપણે બીજો સિદ્ધાંત કયો જોયો હતો? બીજો સિદ્ધાંત કયો જોયો હતો? કે કોઈ પણ પદાર્થમાં ઉત્પાદ, વ્યય અને ધ્રુવ એવા ત્રણ અંશ જોવા મળે છે. ધ્રુવ એટલે જે હમણાં આપણે દ્રવ્યાંશ જોયો ને, જે કોન્સ્ટન્ટ અંશ છે એ, અને જે બદલતો અંશ છે. તો નેચરલી જો બદલાય છે તો એમાં નવો અંશ ઉત્પન્ન થાય છે અને જૂના અંશનો વ્યય થાય છે. એટલે એમાં ઉત્પાદ અને વ્યય જોવામાં આવે છે. આની પણ આપણે ઘણી ચર્ચા કરી. એના પછી આપણે ઘણા એક્ઝામ્પલથી પુદ્ગલોની પર્યાયો સ્ટડી કરી અને ઘણા એક્ઝામ્પલથી જીવની પર્યાયો સ્ટડી કરી. હવે એનાથી આગળ વધીએ છીએ. જો આઈ થિંક લાસ્ટ ક્લાસમાં રાહુલભાઈએ 283 ક્વેશ્ચન પૂરો કર્યો, રાઈટ? આપણે એને પણ ફરીથી જોશું. આજે આપણે 284 થી શરૂ કરીએ. ક્વેશ્ચન નંબર 284. આ પર્યાય જે છે કેમ કે બદલાય છે. આઈ થિંક કોઈ ત્યાં છે, આવશે, ચલો ચેન્જ કરશે. અહીંયા ધ્યાન આપો, ક્વેશ્ચન 284 શું કે છે? અનાદિ અનંત, અનાદિ શાંત, સાદી શાંત અને સાદી અનંત, એને દાખલા આપીને સમજાવો. સૌથી પહેલા અહીંયા સમજો, કોઈ પણ પદાર્થમાં જો ચેન્જીસ થાય છે તો એ ચેન્જ થવાની કોઈ ફ્રીક્વન્સી હોવી જોઈએ કે નહીં? એ ચેન્જ થવાની કોઈ ફ્રીક્વન્સી હોવી જોઈએ કે નહીં? તો દરેક પદાર્થમાં જે ચેન્જ થવાની ફ્રીક્વન્સી છે એ એક સમયની છે. એટલે કે દરેક સમયે પદાર્થ બદલાયા કરે છે નિરંતર. તો એમ જોવા જઈએ તો કોઈ પણ એક જે સિચ્યુએશન છે, કોઈ પણ એક સ્થિતિ છે, એની ટાઈમ, એની ટાઈમલાઈન કેટલી? એક સમય. કેમ કે ઓટોમેટિકલી એક સમય પછી બદલાઈ જવા છે, રાઈટ? ઇવન ધેન ઇન રિયાલિટી એક સમય હોવા છતાં કોલોક્વિયલી વેન યુ આર ટોકિંગ, આપણું એટલું રેઝોલ્યુશન નથી આપણા જ્ઞાનનું કે એક સમયના ચેન્જને આપણે જાણી શકીએ. ખ્યાલ આવે છે? આપણું જ્ઞાન એટલું શાર્પ નથી કે એક એક સમયના ચેન્જને જાણી શકીએ. એટલે પર્યાયના જે ચેન્જીસ થાય છે એને ચાર કેટેગરીમાં ડિવાઈડ કરી શકાય. ચાર કેટેગરીમાં ડિવાઈડ કરી શકાય. પહેલી કેટેગરી શું છે? કે એવી પર્યાય અથવા તો એક ગુણ, એક દ્રવ્યનું એવું એક્સપ્રેશન કે જે અનાદિકાળથી અનંતકાળ સુધી, ઇવન ધો ઇટ ઇઝ ચેન્જિંગ બટ ઇટ ઇઝ લુકિંગ અલાઇક, એક જેવું જ દેખાય છે. જો કે પર્યાય બદલાયા કરે છે તો પણ એ પર્યાય એવી ને એવી જ દેખાય છે ત્યારથી અનાદિકાળથી અનંતકાળ સુધી. તો એવી પર્યાયને અનાદિ અનંત કહેવાય છે. આપણે જો એમાં વાંચીએ છીએ પછી પેલા કોન્સેપ્ટ સમજી લઈએ તો એને શું કહેવાય? અનાદિ અનંત. હવે અમુક પર્યાય, અમુક અવસ્થા કેવી છે કે અનાદિકાળથી તો છે પણ એનો અમુક ટાઈમે એન્ડ થઈ જાય છે અને ધેન ન્યુ થિંગ બિગિન્સ. અનાદિકાળથી તો છે પણ અમુક એન્ડ થઈ જાય તો અનાદિ સાન, સાન એટલે સમિત અંત, સ પ્લસ અંત એટલે સાન. તો અનાદિકાળથી છે અને અમુક ટાઈમનો એન્ડ થઈ જાય તો અનાદિ સાન. એનું ઓપોઝિટ અમુક અવસ્થા એવી છે જે નવી ઉત્પન્ન થાય છે અને અનંત કાળ સુધી રહે છે તો સાદી અનંત, સાદી અનંત. અને અમુક સિચ્યુએશન એવી છે જે નવી પર્યાય ઉત્પન્ન થઈ થોડોક વખત રહી અને એનો એન્ડ થઈ તો સાદી 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 સાદી. હવે જો એક્ઝામ્પલ સહિત આપણે આને સમજવાની કોશિશ કરીએ, જો આપણી સ્ક્રીન ઉપર સૌથી પહેલા અનાદિ અનંત, જેનો ક્યારે આદિ નથી અને એનો ક્યારે અંત ન હોય તેને અનાદિ અનંત કહે છે. બરાબર? જેવી રીતના કોઈ પણ દ્રવ્યમાં જેનો દ્રવ્ય એટલે ટકતો અંશ જે છે એ તો અનાદિ અનંત છે ને, કેમ કે ત્રણેય કાળ ટકે છે, ત્રણેય કાળ એવા ને એવા રહે છે. તો એ દ્રવ્ય અને ગુણ, દ્રવ્ય અને ગુણ એ બેવ અનાદિ અનંત છે. દ્રવ્ય અને ગુણ એ બેવ અનાદિ અનંત. પર્યાય કેવી છે કે નિરંતર બદલાયા કરે છે પણ એવું હોવા છતાં અમુક સિચ્યુએશન એવી છે જે અનાદિકાળથી અનંતકાળ સુધી એવી ને એવી જ દેખાય છે. જેવી રીતના છે, જો અહીંયા એક્ઝામ્પલ તરીકે આપ્યું છે કે અભવ્ય જીવો સંસારી પર્યાયમાં અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી હોય છે. હવે જો આ અભવ્ય જીવો ને બધું શું છે? આ વિશ્વમાં અનંત જીવો છે. એ અનંત જીવોમાં જે પોતે પુરુષાર્થ કરે એ મોક્ષે જઈને ભગવાન બને. બરાબર? ઇટ્સ અ વન વે ફ્લો કે આ સંસારમાં અનંત જીવો છે અને એમાંથી અમુક પુરુષાર્થ કરીને જાય છે અને સિદ્ધ થાય. હવે આ વન વે ફ્લોમાં જયા કરે પણ અહીંયા પણ અનંત થઈ ગયું. હવે આવું હોવા છતાં આખું આ બંને પોટ એટલા મોટા છે અનંતના કે ધ ફ્લો is insignificant compared to these two pots. એટલે અનંત કાળ પછી પણ બીકોઝ ઓફ ધીસ ફ્લો આ જેટલું ફ્રેક્શન ઓછું થશે દેટ ઇઝ સો ઇન્ફિનિટેસિમલી સ્મોલ કે એઝ ઇઝ કાંઈ ઓછું જ નથી થતું એવું કહેવામાં આવે છે. તો અહીંયા જે અમુક જીવો કેવા છે કે જ્યારે ક્યારે મોક્ષમાં જશે જ નહીં. ખ્યાલ આવે છે? અમુક જીવો કેવા છે જે ક્યારે મોક્ષમાં જશે જ નહીં. હવે એમાં પણ અમુક એવા છે જે મોક્ષમાં જવાને કેપેબલ નથી, એને અભવ્ય કહેવાય. આપણે એના ડિટેલમાં હમણાં નથી જોયું પણ પોઈન્ટ શું છે કે એ જીવો કેમ કે ક્યારે મોક્ષમાં જતા નથી તો અનાદિકાળથી સંસારમાં છે અને અનંતકાળ સુધી સંસારમાં રહેશે. તો એની સંસારની પર્યાય કેવી છે? તો અનાદિ અનંત. આ ખ્યાલમાં આવે છે? જેવી રીતના એમ સમજો કે આપણે મનુષ્ય છે, બરાબર? તો મનુષ્યમાં આપણે બોર્ન થયા અને આપણે 100 યર્સ લીવ જીવ્યા અને પછી 100 યર્સ પછી મરી ગયા. તો એકચુઅલી આપણી ફરિયાદ કેવી થઈ? સાદી, કેમ કે ઉત્પન્ન થયા અને સાંજ. એકચુઅલી તો જીવની ફરિયાદ દરેક સમય તે જ થઈ ને, કે હું નાનો હતો, પછી મોટો થયો, એનાથી મોટો થયો, પછી ઘરડો થયો, પછી મર્યો. તો દરેક સમય ચેન્જ થવા છતાં અમુક ટાઈમ સુધી મનુષ્ય 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 જેવું દેખાય છે ને, એટલે એને થોડું કોર્સ સ્વરૂપ આપવા માટે એ ટાઈમ ફ્રેમ ને એક વ્યવહારથી પર્યાય કહેવાય, કે આ મનુષ્ય પર્યાય છે. ખ્યાલ આવે ને? એ વ્યવહાર એ ખાલી લૌકિક ઉપચાર છે, લૌકિક ઉપચાર છે કે આ એક પર્યાય છે. તો 100 યર્સ કઈ પર્યાય શક્તિ નથી, એ ખાલી કહેવાની પદ્ધતિ. તો એનો ઉત્પન્ન થયો એટલે એની સાદી, અને મૃત્યુ થઈ ગયું તો સાદ, બરાબર? હવે સમજો કોઈ જીવ મનુષ્ય તરીકે ઉત્પન્ન થયો અને હવે અહીંયાથી સિદ્ધ ભગવાન થઈ ગયા. તો હવે હવે સિદ્ધ ભગવાન જો એકવાર થઈ ગયા તો પાછા ક્યારે આવશે? પાછા ક્યારે નહીં આવે? તો સિદ્ધ અવસ્થા કેવી છે? સાદી અને અનસાદી. સિદ્ધ અવસ્થા કેવી છે? એ સાદી છે અને અનંતકાળ. તો સંસારની અવસ્થા કેવી હતી? હવે સિદ્ધની કમ્પેરમાં બધી જ ગતિઓને સંસારમાં નાખી દઈએ તો અનાધિકારથી સંસારમાં હતા, અને આ પર્યાયમાં સિદ્ધ થયા તો અનાદિ શાંત. તો સંસારી પર્યાય અનાદિ શાંત, સિદ્ધની પર્યાય સાદી અનંત. પણ કોઈ જીવ જો મોક્ષ જશે જ નહીં તો એની સંસારની પર્યાય અનાદિ અનંત. એટલે કોઈ જીવ એવા તો હશે ને કે જે મોક્ષમાં જ છે ત્યારે સંસારમાં હતા જ નહીં. કેવું છે આખું? આમ ઘણા ડાઉટફુલ લાગવો જોઈએ, આમ કોન્ફિડન્ટ આન્સર નથી. એવું હોય શકે કે કોઈ જીવ એવા છે કે અનાદિથી સંસારમાં જ છે અને અનંતકાળ સુધી સંસારમાં જ રહેશે? એનું ઓપોઝિટ પણ હોવું જોઈએ ને, કે કોઈ જીવ અનાદિથી સિદ્ધમાં જ છે અને અનંતકાળ સુધી સિદ્ધમાં જ રહેશે, ક્યારે સંસારમાં આવ્યા જ નથી. તો જો એવું પોસિબલ નથી, એટલે એ સિદ્ધ ભગવાનમાં અનાદિ અનંત નું ઓપ્શન આવતું નથી. ખ્યાલ આવે? ચલો આ બુકમાંથી આપણે વાંચી લઈએ. આગળ એનો સેકન્ડ પોઈન્ટ, સાદી અનંત. સાદી અનંત એટલે શું છે? કે હવે ઉત્પન્ન થયું અને હવે અનંત કાળ સુધી એવું ને એવું રહેશે. તો એવી કઈ કઈ વસ્તુ છે જે સાદી અનંત રહે છે? શાહી સમ્યક્ત્વ. શાહી સમ્યક્ત્વ એટલે શું? કોઈને ખ્યાલ છે? કોઈને ખબર છે? જો શાહી સમ્યક્ત્વ એટલે સાચી શ્રદ્ધા. શ્રદ્ધા એટલે સાચી માન્યતા. હું જીવ છું એવું માનવું, એને સમ્યક્ત્વ કહેવાય. એમાં પણ એક શાયિક નામનો પ્રકાર છે કે એકવાર એવી માન્યતા થઈ તો હવે ક્યારે છૂટશે જ નહીં. તો ક્યારે છૂટશે નહીં એનો મતલબ કે અનંતકાળ સુધી રહેશે. અને એવી માન્યતા થઈ પહેલા તો મિથ્યાદ્રષ્ટિ હતા ને, એટલે સાદી અનંત. ખ્યાલ આવે? જો શાયિક સમ્યક્ત્વ, કેવલ જ્ઞાન વગેરે શાયિક ભાવો તથા મોક્ષ પર્યાય આ બધા નવા પ્રગટ થાય છે, એ અપેક્ષા એ તેઓ સાદી એટલે કે આદિ સહિત છે. અને તે બદલાયો એને તે પર્યાયો બદલાવા છતાં, હવે મોક્ષમાં જશે તો તું એકદમ ખાલી આમ સ્ટેચ્યુ થઈ ગયા છે? ના, એવું નથી. મોક્ષમાં પણ એમની પર્યાયો બદલાયા કરે છે. તો એની પર્યાયો બદલાવા છતાં પણ અનંતકાળ સુધી એવા ને એવા મોક્ષમાં જ લાગે છે, એટલે મોક્ષમાં જ છે એટલે એને અનંત કહેવાય છે. અને તે પર્યાયો બદલાવા છતાં એવા ને એવા અનંતકાળ સુધી થયા કરે છે, તેથી તેમને અનંત કહે છે. તો સાદી કેમ કે નવી ઉત્પન્ન થઈ એ મોક્ષ દશા, અને હવે અનંતકાળ સુધી રહેશે એટલે સાદી અનંત. જો થર્ડ, અનાદિ શાંત. સંસાર પર્યાય અનાદિકાળથી હતી, અનાદિકાળનો છે, પણ જે ભવ્ય જીવને સંસાર દશારૂપ અશુદ્ધ પર્યાય નો અંત આવે છે તેને અનાદિ શાંત કહે છે, કે અનાદિકાળથી હતી અને હવે પર્યાય શાંત છે. અને સાચી શાંત સમ્યક દ્રષ્ટિને મોક્ષ પર્યાય સંબંધી ક્ષયોક્ષમ અને ઉપક્ષમ ભાવ નવા થાય છે. એટલે સૌથી પહેલા એક ઔક્ષમિક સમ્યક તો થાય ને, એ થોડીક વારે પછી એમાંથી કન્વર્ટ થઈ જાય, કન્વર્ટ થઈને કાં તો ક્ષયોક્ષમ થાય કાં ક્ષાયી સમ્યક તો થાય, તો આ પર્યાય ચેન્જ થઈ ગયો ને, એટલે એને સાદી શાંત કહેવાય છે. તેથી તેઓ સાદી અને તેમનો અંત આવે છે માટે શાંત છે. જો આ જાણીને શું ફાયદો, ચાર પ્રકારની પર્યાયો જે કહેવાય છે કે સાદી શાંત સાદી અને સાદી, એ બધું જાણીને ફાયદો શું? આપણે જયારે શાસ્ત્ર વાંચવા બેસીએ ને તો શાસ્ત્રમાં અનેક પ્રકારે વર્ણન આવે, તો ક્યાંય કેમ કે પર્યાય ક્ષણિક છે એક સમયની, અને ક્યાંય કેમ કે પર્યાય સાદી અનંત છે, તો શું સમજવું? ત્યારે જ્યાં કઈ અપેક્ષાથી વાત કરે છે એ સમજાય, એના માટે આપણે ડેફિનેશનલ ટર્મ અહીંયા સમજીએ. ખ્યાલમાં આવે છે કે દરેક પર્યાય બાય ડેફિનેશન તો ક્ષણિક જ છે, એક જ સમય નહીં હોય. પણ જયારે એમ જ સીધા કરે કે ભાઈ મોક્ષ અવસ્થા કેટલી, તો એક સમય, તો પછી કોઈને મોટિવેશન જ ના આવે કઈ કરવા. ખ્યાલ આવે છે કે નહીં? એટલે લોક વ્યવહારમાં એને સમજાવવા માટે અથવા એને કન્વે કરવા માટે આ અમુક અલગ અલગ જાતની ડેફિનેશન વપરાય છે, એને અહીંયા આપણે જોઈ. ચલો આગળ વધીએ. જો હવે આમાં અનેક એક્ઝામ્પલથી પર્યાયને સમજાવ્યું છે, તો આજના આપણા ક્લાસમાં આપણે ઘણા બધા જુદા જુદા એક્ઝામ્પલ જોશું અને એમાં દ્રવ્યગુણ પર્યાય અપ્લાય કરવાની ટ્રાય કરશું. જો હવે ત્યાં વાંચતા નહીં, બસ ખાલી ક્વેશ્ચન જ ખુલ્લો રાખે નીચે. ક્વેશ્ચન 285, સાયંકાળના વાદળામાં શું બદલાતું દેખાય છે? આપણે ઇવનિંગમાં ક્લાઉડ હોય ને, ઇવનિંગ જેવા આખા ડેમાં જે ક્લાઉડ હોય ને, તો ક્લાઉડમાં ચેન્જીસ આવે છે, બરાબર? ક્યારેક શેપ બદલાય છે, ક્યારેક એનો કલર બદલાય છે, ક્યારેક એની સાઇઝ બદલાય છે. તો પર્ટિક્યુલરલી ઇવનિંગમાં જયારે સનસેટ થતો હોય તો ત્યારે આપણને ક્લાઉડમાં શું ચેન્જીસ દેખાય છે? શું દેખાય છે? એનો કલર બદલાય છે. વેરી ગુડ. ઇવનિંગમાં આપણને ક્લાઉડમાં કલર બદલાતો દેખાય છે. પેલા કદાચ થોડાક વ્હાઇટ હોય, પછી એમ યલોઇશ, વોટેવર, આખું સ્પેક્ટ્રમ આપણને દેખાય. તો આપણે હવે એ સમજવાનું છે કે આ ઇવનિંગમાં ક્લાઉડમાં જે કલર ચેન્જીસ થયા એમાં કયા દ્રવ્યની કઈ પર્યાય બદલાય. બોલો, સૌથી પહેલા દ્રવ્ય કયું છે ક્લાઉડ એટલે? ઉદગલ દ્રવ્ય. ઉદગલ કેમ છે? વેરી ગુડ. કેમ કે એમાં સ્પર્શ રસ ગંધ વર્ણ છે અને આપણને દેખાય છે, એટલે ઉદગલ છે. જે જે વસ્તુ આપણને દેખાય છે ને એ બધી દેખાય છે, એનો મતલબ એમાં વર્ણ, વર્ણ એટલે કલર છે, અને કલર છે મતલબ એટલે એ ઉદગલ દ્રવ્ય છે. ખ્યાલ આવી ગયો? ઓકે. તો હવે એમાં પેલું તો ઉદગલ દ્રવ્ય છે, શું ચેન્જીસ થાય છે? આપણે પહેલા વાત કરી કે એનો કલર બદલાય છે. એનો કલર બદલ, આ વર્ણ, આ કલર એની ગુણ છે કે પર્યાય છે? વિચાર કરી લો બરાબર. જો એક મિનિટ, ફરી આઈ વિલ રીફ્રેઝ માય ક્વેશ્ચન. આજે બદલાતું દેખાયું કે વ્હાઈટ માંથી યલો થયું કે ઓરેન્જ થયું, વોટેવર, એ જે કલર ચેન્જ આપણને દેખાયો વ્હાઈટ માંથી યલો, આનું ગુણ છે કે પર્યાય છે? બહુ સરસ. ગુણ હંમેશા એવો ને એવો રહે છે અને પર્યાય બદલાય. તો અહીંયા આપણને બદલાતું જે દેખાય છે વ્હાઈટ થી યલો, એટલે શું હોવું જોઈએ? એની પર્યાય. એક ઉદગલ દ્રવ્ય થી બનેલું ક્લાઉડ અને એનો ચેન્જિંગ કલર, એ ચેન્જિંગ કલર એની પર્યાય છે. તો હવે ગુણ ક્યાં આવ્યો? ગુણ શું છે? એ વાદળામાં, એ ક્લાઉડમાં એના જે પરમાણુ છે એમાં કોઈ ને કોઈ કલર દેખાવાની શક્તિ હોવી, એ ગ્લાઉઝ માં કોઈ ને કોઈ કલર રૂપે પરિણમવાની શક્તિ, એ શક્તિ એનો ગુણ છે. ગુણ ઇઝ ઓલવેઝ ધેટ કેપેબિલિટી ટુ એક્સપ્રેસ ઇન સર્ટન મેનર, ખ્યાલ આવે છે? અને ધેટ કેપેબિલિટી ઓફ ધેટ શક્તિ ઇઝ ઇટર, એ ત્રણે કાળ એવી શક્તિ રહે છે. હવે કયા કલરમાં વર્તમાનમાં છે એ એની પર્યાય, ખ્યાલ આવે છે? ઓકે, તો સાયંકાળમાં એટલે કે ઇવનિંગમાં જે ક્લાઉડમાં ચેન્જિંગ કલર થાય છે, એમાં પુદ્ગલ દ્રવ્ય એમાં કલર રૂપે પરિણમવાની શક્તિ એનો ગુણ, અને વર્તમાનમાં જે એના કલર્સ છે એ એની પર્યાય. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, આ જે પર્યાય જે બદલાય છે એ કઈ જાતની પર્યાય છે? આપણે જે અત્યારે શીખી ગયા ને સ્વભાવ પર્યાય, વ્યંજન પર્યાય, અર્થ પર્યાય, આવ્યા છે, એમાં લગાવો વિભાવ અર્થ પર્યાય. કેવી રીતના? બહુ સરસ, બહુ સરસ, વેરી ગુડ. જો જ્યાં પણ શેપ આવે છે, શેપ આવતા એની વ્યંજન પર્યાય છે, અને કોઈ બીજા ગુણ ની વાત આવતા એ એની અર્થ પર્યાય છે. અહીંયા આપણે કયા ગુણ ની વાત કરીએ છીએ? વર્ણ એટલે એના કલર ની વાત કરીએ છીએ, તો કલર મતલબ એની અર્થ પર્યાય છે. અને વિભાવ કેમ છે? કેમ કે જો ઇન્ડિવિજ્યુઅલ પરમાણુ હોત અને એની કોઈ પ્રોપર્ટીની આપણે વાત કરતા હોત તો એ સ્વભાવ છે, કેમ કે એમાં બીજા કોઈનો ઇન્ફ્લુઅન્સ નથી. અહીંયા તો ક્લાઉડ એટલે ઘણા બધા પરમાણુઓ મળીને એ પર્યાય ઉત્પન્ન થઈ છે, અને એનો જે પણ કલર દેખાય છે તો એકબીજાને કારણે એમાં નિમિત્ત સંવેદિક સંબંધ આવવાને કારણે એ વ્યવહાર એટલે કે વ્યંજન સોરી વિભાવ પર્યાય છે. ખ્યાલ આવે છે? જો હવે આપણે એનું ડિસ્ક્રિપ્શન વાંચીએ, થોડું નીચે લેજો ભાઈ, 285 માં તેમાં વર્ણ બદલાય છે, તે પુજ્જલ દ્રવ્યના વર્ણ ગુણનો વિભાવ અર્થ પર્યાય છે, અને તેમાં જે આકાર બદલાય છે. હવે ઇવનિંગમાં સપોઝ ક્લાઉડ ના શેપ પણ જો બદલાય તો એ શેપ એની વ્યંજન પર્યાય છે, તો એની વિભાવ વ્યંજન પર્યાય છે. એમાં જે આકાર બદલાય છે તેના પ્રદેશત્વ ગુણનો વિભાવ વ્યંજન પર્યાય. આગળ વધશું, કોઈને આમાં કઈ ક્વેશ્ચન છે? જો નેક્સ્ટ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે કે મહાવીર પ્રભુ અને ઋષભદેવ ભગવાન એ બંનેનો વ્યંજન પર્યાય અને અર્થ પર્યાય સરખાવો. જો પહેલા તો સમજી લઈએ, મહાવીર ભગવાન ક્યારે મોક્ષ ગયા? ક્યારે? ક્યારે? લગભગ 2600 વર્ષ પહેલા, 2500-2600 વર્ષ. અને આદિનાથ ભગવાન ક્યારે મોક્ષ ગયા? ઋષભદેવ ભગવાન 2000 કલાકે પછી. બહુ પહેલા, બહુ બહુ પહેલા, કેમ કે અસંખ્યાત અસંખ્યાત વર્ષો પહેલા આદિનાથ ભગવાન મોક્ષે ગયા. આપણા બધા જ શાસ્ત્રોમાં 24 તીર્થંકર ની વાત કરે છે કે નહીં? એટલે કે આપણે તો 24 તીર્થંકરોને અનાદિકાળથી એટલે કે ઘણા ભૂતકાળથી માનીએ છીએ. તો મહાવીર ભગવાન અને આદિનાથ ભગવાનના સ્વભાવ અર્થ પર્યાય અને વ્યંજન પર્યાયમાં શું લખે એ આપણે સમજવાનું છે. તો પહેલા તો એ સમજીએ કે મહાવીર ભગવાન ક્યાં છે અત્યારમાં? મોક્ષ એટલે કઈ અવસ્થા? સિદ્ધ દશામાં. અને આદિનાથ ભગવાન ક્યાં છે? સિદ્ધ દશા. તો બે સ્થિતિની પ્રોપર્ટીમાં શું ડિફરન્સ હોય? બે સિદ્ધની કેવલ જ્ઞાનમાં ડિફરન્સ હોય શકે? અચ્છા, હજી શાહી ચારિત્રમાં નહીં, શાહી સમ્યત્વમાં નહીં, તો બાકી બધી પ્રોપર્ટી સિમિલર. કઈ પ્રોપર્ટી ડિફરન્સ હોય શકે? બે સિદ્ધ ભગવાન નો શેપ ડિફરન્ટ હોય છે. ઓકે, હવે આદિનાથ ભગવાન ની જયારે રાજા હતા, આદિનાથ રાજા, તેમની હાઈટ કેટલી હતી? 500 ધનુષ. એટલે કઈક થોડું સમજાય એવું બોલો ને. એક ધનુષ એટલે કેટલું? એક ધનુષ એટલે 4 હાથ કહેવાય. હાથ એટલે એક હાથ સમજો, આ એક હાથ. એવા ચાર હાથ એટલે લગભગ 5 to 6 feet એટલે વન ધનુષ, એવા 500 ધનુષ, ખ્યાલ આવે છે? એટલે લગભગ 3000 feet અપ્રોક્સિમેટલી સમજો, એક્ઝેક્ટ ડાયમેન્શન આપણે થોડું શાસ્ત્રમાંથી જોવું પડે, લગભગ આટલી એમની હાઈટ. અને મહાવીર ભગવાન ની કેટલી હાઈટ? કેટલી હાઈટ? 7 ફૂટ, 7 થી 10 ફૂટ લગભગ એમની હાઈટ આટલી. તો જયારે સિદ્ધ ભગવાન થયા તો બે ની હાઈટ માં કેટલો ડિફરન્સ? બહુ બધો ડિફરન્સ. એટલે એમ એક નો આકાર બહુ મોટો છે અને એક નો આકાર નાનો છે. તો હવે આપણે ક્વેશ્ચન પર આવી જઈએ કે આ બે ભગવાન ની વ્યંજન પર્યાય ને અર્થ પર્યાય સરખાવો. તો બે ની વ્યંજન પર્યાય માં સેમ છે કે ડિફરન્સ છે? પાકું ડિફરન્સ છે. કેમ ડિફરન્સ છે? કેમ કે એક નો આકાર બહુ મોટો છે અને એક નો આકાર નાનો છે. અને અર્થ પર્યાય સરખાવો, દેવ ની અર્થ પર્યાય કેવી છે? સેમ છે. અચ્છા, દેવ માં સ્વભાવ આવશે કે વિભાવ આવશે? હજી કઈ ડાઉટ છે? જો દેવ માં સ્વભાવ વ્યંજન પર્યાય અને સ્વભાવ અર્થ પર્યાય, કેમ કે દેવ સિદ્ધ અવસ્થા હોય છે, ખ્યાલ આવે છે? જો સીમંત ભગવાન ને કમ્પેર કરવાનું કીધું હોત તો વિભાવ પર્યાય, પણ કઈ વિભાવ પર્યાય? વિચાર કરો, વિચાર કરો, કઈ પર્યાય વિભાવ છે, કઈ પર્યાય સ્વભાવ છે? સીમંદર ભગવાન ભગવાન થઈ ગયા કે નહીં? એક જણ બોલો તો કઈ સમજાય. જો સીમંદર ભગવાન અર્યંત ભગવાન થઈ ગયા પણ સિદ્ધ ભગવાન હજી નથી થયા, તો અમુક ગુણો ની પર્યાય એ સ્વભાવ રૂપે પરિણમી ગઈ. કયા ગુણો ની પર્યાય? વેરી ગુડ. જે અનંત ચતુષ્ક છે ને, તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વિજય, આ ચાર સ્વભાવ પર્યાય જોઈએ. અને હજી સિદ્ધ નથી થયા તો અમુક ગુણ ની પર્યાય હજી સ્વભાવ નથી થઈ. બોલો કયા ગુણો ની પર્યાય? અજ્ઞાતી કર્મ તો કર્મ કીધા, ગુણ કયા? બહુ સરસ, બહુ સરસ. જે હવે ચાર પ્રતિજીવી ગુણો છે ને, પ્રતિજીવી ગુણો, અવ્યાબાધકત્વ, અવગાહનત્વ, સૂક્ષ્મત્વ અને અગુરુ લઘુ, એની પર્યાય હજી સ્વભાવ રૂપે નથી પડી. એમને એની હજી સ્વભાવ અર્થ પર્યાય નથી, ખ્યાલ આવે છે? ઓકે. તો અમુક ની સ્વભાવ અર્થ પર્યાય ને અમુક ની સ્વભાવ અર્થ પર્યાય નથી. અને વ્યંજન પર્યાય માં શ્રીમંદર ભગવાન ની વ્યંજન પર્યાય કેવી, સ્વભાવ કેવી? ભાવ વ્યંજન પર્યાય એટલે કે એમનો શેર કેવું? વિભાવ. કેમ વિભાવ? હજી એમનું શરીર વર્તમાનમાં હયાત છે, તો શરીરને અને જીવને એના આકારને નિમિત્ત નૈમિત્તિક સંબંધનો આરોપ આવે છે. હજી તો જીવ નથી કે એનો આકાર સ્વતંત્ર હોય, ખ્યાલ આવે છે? એટલે એમની વ્યંજન પર્યાય વિભાવ છે. ચાલો આપણે આનો અંતર વાંચી લઈએ. 286 બંનેના આકારમાં ઊંચાઈ વગેરે ફેર હોય તેમના વ્યંજન પર્યાયમાં ફેર છે. મહાવીર ભગવાનમાં અને આદિનાથ ભગવાનમાં વ્યંજન પર્યાયમાં ફરક છે, પણ તેમના પ્રદેશત્વ ગુણ સિવાયના બાકીના ગુણોના પર્યાય સમાન હોય તેમના અર્થ પર્યાય સમાન છે. આગળ નેક્સ્ટ ક્વેશ્ચન. જો બે પરમાણુ દ્રવ્યના વ્યંજન પર્યાય અને અર્થ પર્યાય સરખાવો. પાછો હવે ટ્રીકી ક્વેશ્ચન છે. બે પરમાણુના અર્થ પર્યાય અને વ્યંજન પર્યાય સરખાવો અને તેમને જીવના સિદ્ધ પર્યાય સાથે સરખાવો. પહેલા આપણે બે પર્યાયને, બે પરમાણુને સરખાવી લઈએ, પછી સિદ્ધ ભગવાન સાથે કમ્પેર કરો. ઓકે, સૌથી પહેલા તો બે પરમાણુની બધી પર્યાય સ્વભાવ કે વિભાવ? વિભાવ. કઈ પર્યાય વિભાવ છે એમની? બે પરમાણુ ને બે છૂટા છૂટા પરમાણુ. બહુ સરસ. જો બે છૂટા પરમાણુ ને આપણે કમ્પેર કરીએ तो क्यारे पण कोई पण परमाणु इंडिविजुअल होय तेनी पर्यायो हमेशा स्वभाव होय। समझदारी परमागम गाथा आवे छे ने के एकत्व निश्चय रत समय सर्वत्र सुंदर लोक, कि क्यारे पण कोई पण पदार्थ एकलो होय तो हमेशा ए सुंदर छे। एजी बने लिखवाजनी बंधन कथा एक है, कि एक सी जारे दे थाए बंधन थाए तो विखवाद उत्पन्न थाए। तो बे परमाणु जारे छूटा छूटा हो जाए तो एनी पर्याय केवी छे के स्वभाव। ओके, अबे जारे बे परमाणु छूटा जाए तो एनी पहला आपणे पर्याय बे मा कैटेगराइज करना छे, एनो एक शेप अने बाकी बधी पर्याय। तो परमाणु नो शेप केवो, एक इंडिविजुअल परमाणु होए एनो शेप केवो, स्वभाव व्यंजन पर्याय छे तो बराबर, पर शेप केवो छे? जो आकाश ना एक प्रदेश में समाई जाए तो होए तो हम એનો કોઈ પર્ટિક્યુલર શેપ નું નામ આવતું નથી, પણ એક સ્પેરિકલ જેવો શેપ હોવો જોઈએ। એ ષટકોણ જે તમે કહો છો પ્રદેશ નો છે, આકાશ નો પ્રદેશ નો। અચ્છા, તો બે પરમાણુ ઇન્ડિવિજ્યુઅલી હોય તો દેવ ના શેપ કેવા હોવા જોઈએ? દેવ ના શેપ સેમ જ હોય, કેમ કે દેવ એક એક ઇન્ડિવિજ્યુઅલ પરમાણુ છે। તો દેવ ની વ્યંજન પર્યાય કેવી છે? દેવ ની વ્યંજન પર્યાય સ્વભાવ છે અને સેમ છે, કેમ કે દેવ ના શેપ સિમિલર। ઓકે, હવે બાકીની પર્યાયો, તો ઇન્ડિવિજ્યુઅલ પરમાણુ ની બાકીની પર્યાયો એટલે કે અર્થ પર્યાય, સ્વભાવ અર્થ પર્યાય છે કે વિભાવ પર્યાય? સ્વભાવ, કેમ કે પરમાણુ સ્વતંત્ર છે, તો સ્વતંત્ર છે તો એનો સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ સ્વતંત્ર રીતે ઉત્પન્ન થાય છે। ઓકે, તો બે પરમાણુ ના સ્પર્શ રસ ગંધ વર્ણ છે એમ કે જુદા જુદા? બે પરમાણુ માં સ્પર્શ રસ ગંધ વર્ણ પોતાની યોગ્યતા થી છે બરાબર, એટલે સ્વભાવ અર્થ પર્યાય છે, પણ હવે દેવ ને કમ્પેર કરો તો સેમ કે જુદા જુદા? જુદા જુદા પાકું, કેમ જુદા જુદા? વેરી ગુડ, જો પરમાણુમાં સ્પર્શ ગુણમાં પણ આઠ અલગ અલગ પર્યાયો હોય છે, એમાંથી ચાર પરમાણુ હોય બાકીની આઠ સંઘમાં, તો એ ચાર માંથી કોઈ પણ એક અઝ્યુમ કરી શકે। સિમિલરલી કલર, તો કોઈ પણ કલર લઈ શકે, સ્પર્શ કોઈ પણ સ્પર્શ, કોઈ પણ ગંધ કોઈ પણ વર્ણ, ખ્યાલ આવે છે? તો બે પરમાણુમાં સ્પર્શની ફિલિંગ સેમ જ હોય એવું કમ્પલસરી નથી, બે જુદા જુદા હોય શકે, માટે એની સ્વભાવ અર્થ પર્યાય કેવી છે? સેમ હોવું કમ્પલસરી નથી, એ બે જુદી જુદી હોય શકે। જો તો આનો ફર્સ્ટ પાર્ટ નો આન્સર આપણે વાંચી લઈએ પહેલા, બે છૂટા પરમાણુ છૂટા રહે છે ત્યાં સુધી તેમની સ્વભાવ વ્યંજન પર્યાય સરખી છે, કેમ કે બે છૂટા છે તો એમની શેપ બન્યા સેમ છે। સ્વભાવ અર્થ પર્યાય શુદ્ધ હોવા છતાં તેના સ્પર્શાદી ગુણના પરિણમનમાં પરસ્પર ફેર હોય છે, જેના સ્પર્શ આદિ ગુણ સ્પર્શ ગંધ વર્ણ એમાં ડિફરન્સ હોય શકે, માટે સ્વભાવ અર્થ પર્યાય જુદી જુદી છે। પરમાણુનો બંધ સ્વભાવ હોવાથી તેમાં ફરી સ્કંદ થવાની લાયકાત એટલે કે યોગ્યતા છે, તેથી તેના સ્પર્શ ગુણના કારણે તેઓ બંધ દશાને પ્રાપ્ત કરે છે। જો ઉજ્જવલ પરમાણુ છે ને, એની એક સ્પેશિયલ પ્રોપર્ટી છે કે ઇન્ડિવિડ્યુઅલ પરમાણુ ક્યારે પણ બંધ થઈને સ્કંદ રૂપે પરિણમી શકે અને પાછળ જુદા બી થઈ જાય। બે અથવા બે થી વધારે પરમાણુ જયારે કમ્બાઈન થાય તો આવું કઈક નવી આઈડેન્ટિટી બને, કઈક સ્કંદ જેવું બને, અને એમાંથી પરમાણુ ક્યારે પાછા છૂટા પણ પડી શકે। એટલે પરમાણુમાં, ઉદ્ગત પરમાણુમાં સ્વભાવ વિભાવ, સ્વભાવ વિભાવ એમ કન્વર્ઝન નિરંતર થયા જ કરે છે, ખ્યાલ આવે છે? તો જીવમાં એવું ઓપ્શન છે કે નહીં? જીવમાં એવું સ્વભાવ વિભાગ સ્વભાવ વિભાગ કરવાનું ઓપ્શન અવેલેબલ છે કે નહીં? કોન્ફિડન્સ નથી. હોય પણ શકે કદાચ, કદાચ નો બી હોય, ખબર નહીં. જીવમાં ઓલવેઝ યુનિડાયરેક્શનલ ફ્લો છે કે પહેલા બધી પર્યાયો વિભાવ છે સંસાર અવસ્થામાં, અને સિદ્ધ અવસ્થામાં બધી પર્યાયો સ્વભાવ છે, અને વચમાં એક ટ્રાન્ઝિશન ઝોન છે. એ ટ્રાન્ઝિશન ઝોનમાં પહેલા શ્રદ્ધાની પર્યાય સ્વભાવ થઈ, પછી ચારિત્ર ગુણની થઈ, પછી જ્ઞાન દર્શન આદિ બધા ગુણોની પર્યાય સ્વભાવ થઈ, પછી જે પ્રતિજીવી ગુણો છે એની પર્યાય સ્વભાવ થઈ, અને પછી બધી જ પર્યાયો સ્વભાવ થઈ. એ વચમાં એક ટ્રાન્ઝિશન ઝોન છે જેમાં પહેલા અર્થ પર્યાય સ્વભાવ થાય છે, વ્યંજન વિભાવ છે, અને છેવટે બંને સ્વભાવ થઈ જાય. તો આ એક ડાયરેક્શનમાં જ જાય છે. પછી પાછા મુંદા આવી શકે કે નહીં? સિદ્ધ ભગવાન ફરીથી સંસારમાં આવી શકે કે નહીં? કેમ કૃષ્ણ ભગવાન ના તો અવતાર થાય છે સંસારમાં પાછા, તો આપણે મહાવીર ભગવાન ના કેમ ન થઈ શકે? જો મહાવીર ભગવાન એ આ વસ્તુનું સ્વરૂપ જ એવું છે કે જયારે જીવ સ્વતંત્ર થઈને સિદ્ધ થાય તો પછી પાછા સંસારમાં ક્યારે આવતા. ચાલો હવે આગળ જઈએ. હવે આપણે એક પરમાણુની અને સિદ્ધ ભગવાનની પર્યાયોને કમ્પેર કરવાની છે. એક પરમાણુની પર્યાયો કેવી છે? સ્વભાવ કે વિભાવ? સ્વભાવ. અર્થ પર્યાય સ્વભાવ, અને વ્યંજન પર્યાય સ્વભાવ. સિદ્ધ ભગવાનની પર્યાયો કેવી છે? અર્થ કેવી? સ્વભાવ. અને વ્યંજન એ પણ સ્વભાવ. તો એમાં ડિફરન્સ ક્યાં છે? જો સિદ્ધ ભગવાનની વ્યંજન પર્યાય એટલે કે એમનો શેપ એ મિનિમમમાં મિનિમમ પણ હોય તો કેટલો હોવો જોઈએ? એટલે આપણે જોયું ને કે અલગ અલગ ભગવાનના શેપ જુદા જુદા છે, બરાબર? તો કોઈક ભગવાનનો સૌથી મિનિમમ શેપ હોય, સૌથી નાનો, તો પણ કેટલો હોય? એક પરમાણુનો શેપ કેટલો હોય? એક પરમાણુનો છે એક પ્રદેશ, ખાલી એક જ પ્રદેશ. અને સિદ્ધ ભગવાનનું મિનિમમમાં મિનિમમ પણ અસંખ્યાત પ્રદેશ છે. કેવું? સાડા ત્રણ હાથ, સાડા ત્રણ ફીટ જેવું કંઈક આવે. તો મિનિમમમાં મિનિમમ પણ અસંખ્યાત પ્રદેશ. તો દેવની સ્વભાવ વ્યંજન પર્યાય હોવા છતાં એમાં ફરક બહુ છે. અને અર્થ પર્યાય દેવની સ્વભાવ અર્થ પર્યાય છે પરમાણુની અને સિદ્ધ ભગવાન. પરમાણુની સ્વભાવ પર્યાય કઈ છે? સ્પર્શ ગંધ વર્ણ એ પરમાણુની પર્યાય. અને સિદ્ધ ભગવાનની પર્યાય કઈ છે? જ્ઞાન દર્શન આદિ એમની. એટલે દેવની અર્થ પર્યાય પણ જુદી જુદી. દેવની કેરેક્ટરિસ્ટિકમાં શું ડિફરન્સ છે? એ સિદ્ધ ભગવાન એકવાર સિદ્ધ થયા તો પાછા ક્યારે સંસારમાં જતા નથી. એટલે સ્વભાવમાં ક્યારે જીવ વિભાવમાં જતો નથી. અને પરમાણુમાં કેવું છે? તે સ્વભાવમાંથી વિભાવમાં જઈ શકે છે. જો આપણે વાંચીએ, બે સિદ્ધાત્માઓને આપણે વાંચી લીધું ને આજે, મહાવીર ભગવાન ને આજના ભગવાનમાં વાંચી લીધું, એ ફરીથી વાંચીએ છીએ. દેવ સિદ્ધાત્માઓને પરસ્પર સ્વભાવ વ્યંજન પર્યાય સરખા હોતા નથી. એટલે એમનો શેપ સરખો હોતો કમ્પલસરી નથી, હોઈ શકે. પણ જે છૂટા પરમાણુઓને વ્યંજન પર્યાય સરખા જ હોય છે. જો જીવમાં જયારે સ્વભાવ પર્યાયો થઈ એટલે કે સિદ્ધ અવસ્થામાં, તો અર્થ પર્યાય સેમ છે અને વ્યંજન પર્યાય જુદા હોઈ શકે, બરાબર? પરમાણુમાં કેવું છે કે દેવના શેપ સેમ જ છે, કેમ કે એક પરમાણુ. એટલે વ્યંજન પર્યાય સેમ છે અને અર્થ પર્યાય જુદા હોઈ શકે. એ બેમાં એ ડિફરન્સ છે. જો ફરીથી વાંચે, બે સિદ્ધાત્માઓનો પરસ્પર સ્વભાવ વ્યંજન પર્યાય સરખા હોતા નથી. પણ બે છૂટા પરમાણુઓના સ્વભાવ વ્યંજન પર્યાય સરખા જ હોય છે. હવે અર્થ પર્યાયમાં બે સિદ્ધાત્માઓના સ્વભાવ અર્થ પર્યાય કાયમ સરખી રીતે શુદ્ધ પરિણામે છે. પણ બે છૂટા પુત્ર પરમાણુઓને એમ હોતું નથી, એમના
अर्थ पर्यायो जुदा जुदा हो।
सिद्ध भगवान शुद्ध थया पछी फरी कदी पण बंध अवस्था ने प्राप्त थता नथी, पण बे कुटल परमाणुओ फरी फरी बंध अवस्था ने प्राप्त थाय छे। एटले सिद्ध भगवान स्वभाव थया तो क्यारे विभाव में आवता नथी अने पुद्गल में थई शके छे। चलो हजी एक नेक्स्ट एक्साम्पल लईए। केरी એટલે કે આમ્રફળનો વ્યંજન પર્યાય તેના ઉપરના ભાગમાં હોય છે, એ કેમ અને કારણ આપીને સમજાવો। તમને કહો એક થિયરી છે કે આપણું જ્ઞાન એ ખાલી અહીંયા ઉપરના ભાગમાં કોન્સન્ટ્રેટેડ છે અને નીચે કાંઈ નથી, નીચે એના સેન્સર્સ લાગેલા છે। એટલે તમે અહીંયા ટચ કરો તો સેન્સર થી જ્ઞાન ઉપર જાય અને અહીંયા જણાય છે, એવી એક કોઈકની માન્યતા એવું મેં સાંભળ્યું હતું એટલે મેં તમારી સાથે શેર કર્યું। તો એવી રીતના અહીંયા શું કે છે કે કેરી છે એ કેરીનો વ્યંજન પર્યાય ખાલી ઉપરના ભાગમાં જ છે, નીચેના ભાગમાં જ નથી। તો સાચું છે કે ખોટું? ખોટું। કેમ ખોટું છે? કેમ કે આખી કેરીનો શેપ મળીને એની વ્યંજન પર્યાય વ્યંજન પર્યાય છે। દરેક પરમાણુ દ્રવ્ય નો વ્યંજન પર્યાય પણ જુદો જુદો અર્થાત સ્વતંત્ર છે। જો આપણે એક ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ સમજો, આ કેરી છે આખી અથવા આ લાકડું છે, એમાં વ્યંજન પર્યાય કોની? આ આખી જે મોટી વ્યંજન પર્યાય છે એના પરમાણુ ની વ્યંજન પર્યાય જુદી જુદી છે। ક્વેશ્ચન સમજાય છે કે નહીં? આખી કેરી છે તો એ કેરીમાં કેરીનો શેપ છે વ્યંજન પર્યાય છે કે એના પરમાણુ નો ઇન્ડિવિજ્યુઅલ શેપ છે વ્યંજન પર્યાય છે? ના, જો અહીંયા શું કહે છે એક એક પરમાણુ નો આકાર એ જુદો, એ આકાર એમનો વ્યંજન પર્યાય છે। આ કેરી અનંત પરમાણુ થી મળીને બની છે, બરાબર? તે અનંત પરમાણુ નો પોતપોતાનો આકાર છે કે નહીં એ સ્કંદમાં, પણ એ આકાર હોવા છતાં એ એકબીજાને કારણે એના પર નિમિત્ત નૈમિત્તિક સંબંધ આવે છે, માટે એને વિભાવ વ્યંજન પર્યાય કહે છે। બાકી જે આખો શેપ છે એ આખો શેપ ઇન્ડિવિજ્યુઅલ પરમાણુઓના શેપ નો ક્યુમ્યુલેટિવ શેપ છે, અને એ જે ક્યુમ્યુલેટિવ શેપ છે એનો કોઈ જુદું દ્રવ્ય નથી, એ ઇન્ડિવિજ્યુઅલ પરમાણુઓનું પોતાનું જે દ્રવ્ય છે એ જ એનો વ્યંજન પર્યાય છે। સમજાય છે ડિફરન્સ કે નહીં? જેવી રીતના ફોન છે, આ ફોન અનંત પરમાણુઓથી બનેલું છે, બરાબર? તો એ ફોન ના જે ઇન્ડિવિજ્યુઅલ પરમાણુ છે ઇન્ડિવિજ્યુઅલ પરમાણુઓનો શેપ એ એનો પોતાનો વ્યંજન પર્યાય છે, અને એના પર બીજા પરમાણુનો આરોપ આપવાને કારણે એની પર્યાયને પણ વિભાવ વ્યંજન પર્યાય કહેવાય છે। ખ્યાલમાં આવે છે? જેવી રીતના આપણે સ્પર્શ ગંધ વર્ણ લઈએ, બરાબર, તો આપણને આ આખાનો વર્ણ દેખાય છે, આખા સ્કંદનો વર્ણ દેખાય છે, પણ એમાં પુદ્ગલ પરમાણુ નો પોતાનો કઈ વર્ણ છે કે નહીં? તો એમાં પોતાનો અમુક નો વર્ણ કાળો છે, અમુક નો સફેદ છે, અમુક નો લાલ, પીળો, બ્લુ, ગમે તે હોય, ખ્યાલ આવે છે કે? આપણને તેનો ક્યુમ્યુલેટિવ વર્ણ દેખાય છે। જો બધાનો વર્ણ કાળો જોઈએ તો આખા પુદ્ગલ નો સ્કંદ નો કાળો થઈ જાય, અને આખાનો સફેદ હોય બધા પરમાણુ હોય તો આખા સ્કંદ નો સફેદ થઈ જાય, પણ અહીંયા કઈક તો કોમ્બિનેશન વાળો વર્ણ દેખાય છે ને આપણને। તો ઇન્ડિવિજ્યુઅલ પરમાણુઓના જે કલર છે એનો વિભાવ અર્થ પર્યાય છે। ખ્યાલમાં આવે છે? જો આના પર વિચાર કરજો, સમજો, આને સમજીને શું ફાયદો કરી? જયારે વિભાવ વ્યંજન પર્યાય, સ્વભાવ વ્યંજન પર્યાય બધું સમજીને શું ફાયદો? કે જીવને જે સંસાર અવસ્થામાંથી મુક્ત અવસ્થામાં જવું છે તો સંસાર અવસ્થામાં કઈ સિચ્યુએશન ના કારણે એને વિભાવ અર્થ પર્યાય લાગુ પડે છે, એવી રીતના એકબીજા પર નિમિત્ત નૈમિત્તિક સંબંધનો આરોપ આપવામાં આવે છે, જેને કારણે આપણી બુદ્ધિ એ પરપદાર્થના દોષને કારણે ઇન્ફ્લુઅન્સ થઈ છે. એટલે કે કામ તો કરે છે જ્ઞાન સ્વતંત્ર રીતે, પણ એવું હોવા છતાં આપણી નજર હંમેશા પરપદાર્થ પર હોવાને કારણે આપણા જ્ઞાન ઉપર પરપદાર્થનો આરોપ આપવામાં આવે છે અને એના વિભાવ અર્થ પર્યાય કહેવાય છે. તો આને જુદા પાડીને જ્ઞાનનું કાર્ય સ્વતંત્ર સમજીને જીવ મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરી શકે એના માટે આપણે આ બધી ડિટેલિંગ કરીએ છીએ. આ દ્રવ્ય મૂળ પર્યાયને સમજવાનો શું ફાયદો? કે વસ્તુ સ્વરૂપનું સાચી સમજણ થતા જીવ પોતાનો શુદ્ધ અવસ્થા સમજીને એ અવસ્થા પ્રાપ્ત કરી શકે એના માટે આ બધો સ્વાધ્યાય છે. તેના પર વધારે ડિટેલમાં વિચાર કરજો અને કઈ ક્વેશ્ચન હોય તો નેક્સ્ટ ટાઈમ પૂછજો. આપણે નેક્સ્ટ ટાઈમ આનાથી આગળ વધારશું. જીવવાની સ્થિતિ હે જીવવાની આરતી સોઈ જપો દિન રે જ્યોતિ શરણાગરે તો પાલે સુખશે કે જ્ઞાન સે સુજે લોકારો તો વાણી મસ્તક નમો સદા દેસ મૂરો. બોલો જીવવાણી માતા. હમણાં હવે નીચે સંભવજી શાસ્ત્રીના ક્લાસ લેશે કથન રૂપ.